उपकारी है। इनको स्वरूप जान रागते भई जो भक्ति काय को नमाई स्तुति को उच्चारी है। धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। मोक्ष मार्गस्य नेतारम वेतारम कर्म भूवृताम ज्ञातारम विश्व तत्वानाम वंदे तद गुण लब्धये। मोक्ष शास्त्र तत्वार सूत्र ग्रंथ विराजमान छे। आपणे हमणा सुधी 13 नंबर ना सूत्र सुधी स्वाध्याय कर्यो। पहला नंबर ना सूत्र थी लईने 13 नंबर ना सूत्र सुधी आपणी चर्चा थई गई छे। आजे आपणे 14 नंबर अने 15 नंबर आ बे सूत्र आजे आपणे करशुं। आपणे पहला पण चर्चा करी हती, 2 मिनिट खाली भूमिका बांधू के आ जे सूत्र चाली रह्या छे ए बधा सूत्र ज्ञान संबंधी चाली रह्या छे। सम्यक दर्शन ज्ञान चारित्राणी मोक्ष मार्ग ए जे सूत्र शुरुआत में आचार्य देवे लख्यो एनो ज विस्तार हवे आगळ करी रह्या छे। सम्यक दर्शन नी चर्चा यथा योग्य विस्तार थी करी। सम्यक दर्शन कोने कहवाय, सम्यक दर्शन ना प्रकार, सम्यक दर्शन नी उत्पत्ति ना कारण, सम्यक दर्शन ना लक्षण, सम्यक दृष्टि जीव नी केवी प्रकार नी परिणति होय छे, एक घणी बधी चर्चाओ सम्यक दर्शन संबंधी आपणे करी। हवे सम्यक ज्ञान संबंधी चर्चा चाली रही छे। सम्यक ज्ञान संबंधी चर्चा प्रारंभ करता आचार्य देव पहला तो ए वात सिद्ध करे छे के भले ज्ञान नी 8 प्रकार नी पर्याय होय छे मुख्यतः, परंतु अहिया ज्ञान नी 5 प्रकार नी पर्याय नी चर्चा चालशे। ख्याल आवे छे? अने ए 5 ज्ञान ने आचार्य देवे प्रमाण ज्ञान कीधा, साचा ज्ञान कीधा। कुमति, कुश्रुत अने कुअवधि ने छोड़ी दो तो 5 ज्ञान केवा छे? तो 5 ज्ञान प्रमाण ज्ञान छे। हवे प्रमाण ज्ञान नी चर्चा मां आगळ वधता पहला जे 2 ज्ञान छे मति अने शुद्ध ज्ञान ए परोक्ष छे अने अवधि मन पर्याय अने केवल ज्ञान ए प्रत्यक्ष ज्ञान छे। एमां अवधि ज्ञान अने मन पर्याय ज्ञान एक देश प्रत्यक्ष छे अने जे केवल ज्ञान छे ए केवल ज्ञान सकल प्रत्यक्ष छे, पूर्ण प्रत्यक्ष छे। आ बधी चर्चाओ चाली रही छे। अवधि मन पर्याय अने केवल ज्ञान, श्रुत ज्ञान, अवधि मन पर्याय अने केवल ज्ञान नी चर्चा आपणे करशो। 20 नंबर ना सूत्र थी शुद्ध ज्ञान नी चर्चा चालू थाय। 20 नंबर ना सूत्र थी 13 नंबर ना सूत्र थी मति ज्ञान नी चर्चा प्रारंभ थई छे। इफ आई एम नॉट रॉन्ग, यस 13 नंबर ना सूत्र थी मति ज्ञान नी चर्चा प्रारंभ थई छे। मति ज्ञान नी चर्चा विस्तार थी आचार्य देवे करी छे। कारण के गई काले मने आ प्रश्न आव्यो हतो के हमणा सुधी ना आपणे एम सांभळ्युं छे के मति ज्ञान करता श्रुत ज्ञान वधारे कहवाय ने के महिमाशाळी छे। ख्याल आवे छे? कारण के मति ज्ञान पछी श्रुत ज्ञान थाय छे अने श्रुत ज्ञान एटले मति ज्ञान थी जाणेला पदार्थ संबंधी विषय जाणो एनु नाम श्रुत ज्ञान छे। तो आटली बधी चर्चा मति ज्ञान नी केम? ख्याल आवे छे? एनो एक ज उत्तर छे। उत्तर ए छे के जेवी रीतना एक ऑफिस मां पण एक टेबल थी बीजे टेबले फाइल पास थाय ने काम नी, तो एवी रीतना मति ज्ञान माथी श्रुत ज्ञान ने फाइल पास थाय छे। हवे जे पण भेद प्रभेद बधा छे ए बधा भेद प्रभेद मति ज्ञान मां वधारे छे। कारण के 5 इंद्रिय अने मन द्वारा आ 6 फाइल द्वारा विषय करतु ज्ञान छे। श्रुत ज्ञान खाली मन द्वारा थाय छे। आ एक पॉइंट पकड़ी लेजो हमणा। श्रुत ज्ञान मति श्रुत ज्ञान मां 5 इंद्रिय निमित्त नथी। श्रुत ज्ञान पॉइंट पकड़ो, आ पॉइंट पकड़ो। श्रुत ज्ञान मां 5 इंद्रिय निमित्त नथी। 5 इंद्रिय अने मन द्वारा थतु ज्ञान मति ज्ञान केवाशे? ख्याल आवे छे ते मति ज्ञान द्वारा जे पांच इंद्रिय अने मन ना निमित्ती मति ज्ञान थयु जे पदार्थ संबंधी मति ज्ञान मा जे पदार्थ संबंधी ज्ञान थयु हवे ए फाइल पहुंची श्रुत ज्ञान पास। हवे श्रुत ज्ञान खाली मन द्वारा प्रवर्ते छे, श्रुत ज्ञान खाली मन द्वारा निमित्त निमित्त तरीके बात करिए छे, मन द्वारा प्रवर्ते छे। आ वात ख्याल मा राखजो, बराबर छे। तो एटले माटे मति ज्ञान नो आटलो विस्तार छे। चलो हवे वधारे भूमिका न बांधता अपने 14 नंबर ना सूत्र नी चर्चा प्रारंभ करिए। 13 नंबर ना सूत्र में शू विषय आयो तो कोई ने ख्याल छे, घणो बधो गैप थई गयो। मति ज्ञान ना नामांतर बीजा नामो, बराबर, मति, स्मृति, संज्ञा, चिंता अने अभिनिबोध। मति, स्मृति, संज्ञा, चिंता अने अभिनिबोध। हवे आज आखो विषय आपणे पूरो करशुं के आखू अंदर नुं जे ज्ञान नुं प्रणमन छे, जे एनो प्रोसेस छे, ए केवी रीते आखो पूरो थाय छे अने ए श्रुत ज्ञान ने फाइल पहोंचे छे ने पछी श्रुत ज्ञान एना उपर विशेष चिंतन करे छे। आटलू समजाय छे? तो आपणे क्रम आखो आजे लेवानो छे। थोड़ोक विषय घणो बधो आजे आवशे, पण थोड़ी तैयारी राखजो, बधाने बधुं समजाशे। 14 नंबर नुं सूत्र बहु ज सरळ छे। कयुं छे सूत्र 14 नंबर नुं? के मति ज्ञान आ थई गई छे चर्चा, परंतु आचार्य देव पाछे एने आपणे दृढ़ करावे छे के मति ज्ञान नी उत्पत्ति ना समय ना निमित्त, बराबर छे, मति ज्ञान नी उत्पत्ति ना समय ना निमित्त कोण छे? तो के पांच इंद्रिय अने मन। तत् इंद्रिय अनिंद्रिय निमित्तम सूत्र छे, बराबर। तो अहींया बे शब्द आव्या, इंद्रिय अने मन। मन अहिया इंद्रिय ने मन द्रव्य इंद्रिय लेवानी, अने मन एटले द्रव्य मन लेवानु। हवे द्रव्य मन छे ने, द्रव्य मन जे आठ कमर आवे छे नी परिभाषा छे नीचे, आठ कमर नी पाकड़ी ना आकार रूप जे समझाय छे, जे जड़ जड़ पदार्थ छे द्रव्य मन, सूक्ष्म छे। ख्याल आवे छे? क्या एक्सरे मन एमआरआई मां आवशे? द्रव्य मन क्या एक्सरे एमआरआई मां आवशे? तो के नहीं आवे। ख्याल आवे छे? केवल ज्ञान गम्य छे, परंतु जेवी रीतना जड़ इंद्रिय नु प्रणमन एटले जड़ इंद्रिय जे रीते अहींया गोठवायेली छे, एवी रीतना एक मन गोठवायेलू छे, समझाय छे। ए मन नु बीजुं नाम छे नो इंद्रिय। घणा एमां कन्फ्यूज नहीं थता, नो इंद्रिय एटले शू? वळी पाछू नो इंद्रिय एटले मन, समझाय छे। इंद्रिय अने नो इंद्रिय एटले इंद्रिय अने मन, आपणे कहीए ने इंद्रिय अने मन, तो इंद्रिय अने नो इंद्रिय एटले मन छे। कयुं मन लेवानुं? वेरी गुड। कयुं मन लेवानुं? कहते द्रव्य मन लेवा, बराबर छे। ए द्रव्य मन नी चर्चा छे। हवे जो हवे अहीं बहु सिंपल बात करे छे, एक एक जे रामजी बापूजी नी टीका छे तत्वार सूत्र उपर, जे एमनी टीका ना आधारे आपणे स्वाध्याय करी रह्या छे, ए टीका मां आगम नो विषय होवा छतां पण आखो आ विषय ज्ञान प्रधान छे, आगम नो विषय छे तत्वार सूत्र ना सूत्र, ख्याल आवे छे। परंतु ए आगम नो विषय होवा छतां पण रामजी बापूजी एमां गजब नो अध्यात्म भर्युं छे। તમે ટીકા વાંચશો તો તમને એમાં ગજબનું અધ્યાત્મ મળશે, એ એમની ટીકાની ખૂબી છે। જો અહીંયા બહુ જ સરસ એક ઇન્દ્રિય અને મનની વ્યાખ્યા છે, મન એટલે નો ઇન્દ્રિય, બરાબર। જો શું કે છે, 365 નંબરની સ્લાઇડ જુઓ આવી, હા છે ને। આત્મા, આત્માને શું કીધો? ઇન્દ્ર। આત્માને શું કીધો? ઇન્દ્ર, સમજાય છે। અને ઇન્દ્ર એટલે અહીંયા લખ્યું છે પરમ ઐશ્વર્ય રૂપ પ્રવર્તમાન। આ ટીકા છે, રામજી બાપુજીની ટીકામાંથી લીધું છે। परिभाषा तो जो के लिए गजब नी छे। इंद्र कोने कीधो? इंद्र, इंद्र कोने कीधो? आत्मा ने। हरेक आत्मा कौन छे? इंद्र छे। तो इंद्र एटले परमेश्वरीय रूप प्रवर्तमान है, इस प्रकार अनुमान कराने वाला शरीर का चिन्ह। बोलो गजब ने, शरीर नो चिन्ह। आ शरीर ना चिन्ह कोने कोनु अनुमान करावे छे, कोनी प्रसिद्धि करे छे, कोने जाहिर करे छे? ख्याल आवे छे के अहींया अंदर मां कोई परम ऐश्वर्य मान प्रवर्तमान कोई चैतन्य तत्व छे, जे इंद्र छे। ए इंद्रिय द्वारा इंद्र नु अनुमान थाय छे, सरल भाषा में एम लो। पॉइंट समझाय छे? हवे प्रश्न पूछू एक, इंद्र मैं शू स्टेटमेंट आप्युं? इंद्रिय द्वारा इंद्र नु, इंद्र इंद्रिय द्वारा, समझाय छे? इंद्रिय, इंद्राणी नहीं, हाँ इंद्रिय, समझाय छे? इंद्रिय द्वारा, इंद्रिय द्वारा इंद्र नु शू थाय छे? अनुमान थाय छे। तो हवे अगर प्रश्न एम पूछवामां आवे के तो पछी इंद्रिय ए आत्मा नु चिन्ह लक्षण छे के नहीं? लिखू छे या नथी? नहीं। शरीर का चिन्ह, कोनु चिन्ह? आत्मा नु के शरीर नु? शरीर का चिन्ह जो आत्मा का अनुमान निमित्त रूपे आवाज छे। अगर सर्वथा तमे नु लक्षण बनावी देशो ઇન્દ્રિયો ને ઇન્દ્ર નું સર્વથા લક્ષણ બનાવશો તો બે દોષ આવશે. જલ્દી બોલો, બે દોષ આવશે જલ્દી. કયા બે દોષ આવશે? કયા બે દોષ આવશે? સરળ ભાષામાં કયા બે દોષ? તો કે કોઈક મૂર્ધું પડ્યું હોય તો ઇન્દ્રિય તો છે પણ ઇન્દ્ર નીકળી ગયો. કોઈ સમજાય છે? ઇન્દ્રિય છે પણ ઇન્દ્ર નીકળી ગયો, એટલે આત્મા નીકળી ગયો. અને સેકન્ડ સિદ્ધ ભગવાન ને કેવી રીતના સિદ્ધ કરશો? એ સિદ્ધ ભગવાન પાસે તો કોઈ ઇન્દ્રિય તો આ એક સંસારમાં રહેવા વાળા પ્રાણીઓની વાત છે. હવે જો આગળ નો કર્મ, નો ઇન્દ્રિય એટલે મન, મનની પણ પરિભાષા છે. જો સૂક્ષ્મ આવી વાત, સૂક્ષ્મ પુદ્ગલ સ્કંદ સૂક્ષ્મ છે તો પણ શું છે? સ્કંદ છે, બહુ બધા પરમાણુઓનો જથ્થો છે. જો સૂક્ષ્મ પુદ્ગલ સ્કંદ મનોવર્ગણા, મન સેનાથી બને છે? દ્રવ્ય મન. મનોવર્ગણા જેવી રીતના શરીર આહાર વર્ગણા બરાબર છે ને, એટલે ભાષા વર્ગણા, તેજસ વર્ગણા, કારમાન વર્ગણા, આ બધી વર્ગણાઓ છે ને, પુદ્ગલ રો મટીરિયલ, જેનાથી પછી આ બધું પરિણમન થાય છે. તો મન, દ્રવ્ય મન સેનાથી બને છે? સેનાથી બને છે? મનોવર્ગણાથી બને છે. મનોવર્ગણા કે નામ સે પહેચાને જાતે હૈ. ઉનસે બને હુએ શરીર કા આંતરિક અંગ જો કી અષ્ટ દલ કમલ કે આકાર હસ્ત સ્થાન મે હૈ. હૃદય સ્થાન મે હૈ બરાબર. તો આ અહિયાં કેટલી બધી સ્વતંત્રતાની સિદ્ધિ થાય છે કે મન સેનાથી બને છે? તો કે મનોવર્ગણ. આ ઇન્દ્રિય સેનાથી બને છે? તો કે આર વર્ગણાથી. અને આ વર્ગણા એ કોનું પરિણમન છે? તો કે પુદ્ગલ નું પરિણમન છે. અને એમાં રહેલો આત્મા કોણ છે? તો કે એનાથી ભિન્ન ચૈતન્ય તત્વ છે. આ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે એમ કહેવાય કે ઇન્દ્રિયથી ઇન્દ્ર નું અનુમાન થાય છે, પરંતુ ખરેખર તો ઇન્દ્રિય અને આત્મા બે સ્વતંત્ર છે. આત્માને ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે કે આત્માને જ્ઞાન આત્માથી થાય છે? ઇન્દ્રિય એમાં શું છે? તો કે ઇન્દ્રિય એમાં નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ નથી. આટલું સમજાય ગયું બધાને? એકદમ ખ્યાલમાં આવે છે? હવે જો આગળ, હવે આ સૂત્ર પૂરું કરું છું કારણ કે આ સૂત્ર સરળ છે. આવી ચર્ચા આપણે પહેલા કરી ચુક્યા છે. હવે જે બીજી ત્રણ સ્લાઇડ 366, 367 અને 68, આ જે ત્રણ સ્લાઇડ છે, એ ત્રણ સ્લાઇડમાં બહુ જ સરસ વાત આવી છે. સેની? કે જે આત્મા છે એમાંથી પ્રવર્તતું જ્ઞાન છે. હવે સાંભળજો, ઓલવેઝ એવું નથી હોતું કે જે જ્ઞાન છે ઇન્દ્રિય અને મન દ્વારા પર સન્મુખ રૂપે જ પરણમે. અધિકતર સમય અનાદિકાળથી સંસારી જીવોનો એમ જ ગયો છે. પરંતુ કોઈ જીવ તત્વ અભ્યાસ વડે, સાંભળજો એક એક વાત, તત્વ અભ્યાસ તત્વ નિર્ણય વડે પોતાના આત્માનો નિર્ણય પોતાના જ્ઞાનમાં કરે છે, તો એક સમય એવો પણ આવે છે, જે આ સ્લાઇડ છે ને, પ્રત્યક્ષ સ્વાનુભવ ની પ્રાપ્તિ થવી, એ પ્રત્યક્ષ સ્વાનુભવની પ્રાપ્તિના કોલમમાં જો નિમિત્તમાં ડેશ છે. કારણ કે સ્વાનુભવ વખતે અંતર્મુખ ઉપયોગ છે, ઉપયોગવાનમાં ગાયકમાં ઉપયોગ એટલે કે જ્ઞાન અભેદ છે, ત્યારે કઈ ઇન્દ્રિયનું અવલંબન છે? જલ્દી બોલો, કઈ જયારે ઇન્દ્રિયનું અવલંબન લીધું અને આત્મા અનુભવાયો, આત્મા જણાયો, કઈ ઇન્દ્રિયથી આત્મા જણાય? ઇન્દ્રિય વડે જ્ઞાન થાય. બોલો જલ્દી. તો જો નિમિત્તના કોલમમાં શું છે? બ્લેન્ક છે. કોના કાળમાં? કયા કાળમાં? સ્વાનુભવના કાળમાં કાર્ય ઉપાદાનથી થાય છે, જ્ઞાન પોતાથી થાય છે, પોતાના જ્ઞાન વડે પોતાના ગાયકને પકડે છે. એમાં કોઈ ઇન્દ્રિય અને મન જે વિકલ્પાત્મક છે બરાબર, એ મનનું અવલંબન મન પામે તો મનનું અવલંબન પણ છૂટી જાય છે. અને જ્યારે અવલંબન છૂટી જાય છે અને સીધો જ્ઞાન પોતાના ગાયકને અભેદ રૂપે ગ્રહણ કરી, જ્ઞાન ગાયકનો પણ ભેદ ન રહે, લક્ષણ લક્ષ્યનો પણ ભેદ ન રહે, કોઈ પણ પ્રકારનો વિકલ્પ ન હોય, કોઈ પણ પ્રકારની પરસન્મુખતા ન હોય, સર્વસ્ત પરદ્રવ્ય ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય મન આદિનું અવલંબન છૂટી ગયું હોય અને અંદરમાં પોતાના ગાયકમાં એ જ્ઞાન લીન અભેદ એકાકાર થઈ જાય, એ જ્ઞાનને, એ સમયને, એ અનુભવને, એ અનુભૂતિને સમ્યક જ્ઞાન કહો, અનુભૂતિ કહો, વેદન કહો, સ્વ સંવેદન પ્રત્યક્ષ કહો, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ કહો, એ સમય એ છે. સમજાય છે? બરાબર ખ્યાલ આવે છે? તો એ સ્લાઇડ થઈ ગઈ. હવે આગળ એના પછીની સ્લાઇડ. હવે એટલે માટે મતિ જ્ઞાનની એક પરિભાષા બીજી આધ્યાત્મિક આવી છે. ઇન્દ્રિય ને મન ના નિમિત્ત થી થતું જ્ઞાન, ઇન્દ્રિય ને મન ના નિમિત્ત થી થતું જ્ઞાન એ મતિ જ્ઞાન છે, એક પરિભાષા તો છે જ. આધ્યાત્મિક પરિભાષા શું આવી જે તમને ખાલી જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં જોવામાં મળશે? કઈ છે મતિ જ્ઞાનની બીજી આધ્યાત્મિક પરિભાષા? હા, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. દર્શનોપયોગ પૂર્વક પરાશ્રયની બુદ્ધિ છોડી, પરાશ્રયની સાંભળી છે કે નહીં આ પરિભાષા? પરાશ્રયની બુદ્ધિ છોડી, જે અનુભવના કારણની વાત છે, અને આવી અનુભૂતિ વગર આ ભાવમાંથી ચાલ્યા જશું તો ગમે તેટલું શાસ્ત્ર જ્ઞાન હશે, સંયોગક્ષમ જ્ઞાન હશે, ગમે તેટલો મંદ કે શાહીનો ભાવ હશે, શુભ ભાવ હશે, ગમે તેટલી યાત્રાઓ દાન આદિ કરશો, પરંતુ એ કોઈ મોક્ષ માર્ગમાં કાર્યકારી નથી. તો આ પરિભાષામાં આવવું પડશે, આ પ્રયોગમાં આવવું પડશે. શું આવ્યું? પરાશ્રયની બુદ્ધિ છોડી, પરાશ્રયની બુદ્ધિ. હવે એક એક શબ્દ ઉપર ઘણું બધું કહી શકીએ. પરાશ્રયની બુદ્ધિ છોડી, સ્વસન્મુખતાથી પ્રગટ થવા વાળું, સ્વસન્મુખતાથી પ્રગટ થવા વાળું નિજ આત્માનું જ્ઞાન એને કહેવાય મતિ જ્ઞાન. સ્વસન્મુખતાથી પ્રગટ થવા વાળું કોનું જ્ઞાન? કોનું જ્ઞાન? આપણને નથી આત્માનું જ્ઞાન નથી. આખો દિવસ તો આત્માની ચર્ચા કરીએ છીએ, આત્માનું જ્ઞાન કરીએ છીએ, આખો દિવસ તો સ્વાધ્યાય કરીએ છીએ. બોલો તો નથી આત્માનું જ્ઞાન છે કે નથી? બોલો, ખ્યાલમાં આવે છે? આત્માનું જ્ઞાન ધારણામાં છે, ક્ષયક્ષમમાં છે, વિકલ્પમાં છે, વાણીમાં છે, વિચારમાં છે, પરંતુ અનુભવમાં નથી. એ આત્મા અનુભવમાં નથી આવ્યો, એનું વેદન નથી થયું, એવો પ્રત્યક્ષ સ્વસ્વાનુભૂતિ જ્ઞાન પ્રગટ નથી થયું, એને માટે જીવ અજ્ઞાની છે. એના પછીની જે સ્લાઇડ છે એ છે પરોક્ષ જ્ઞાનની, બરાબર, પર સંબંધી જ્ઞાન. એની પહેલા આવી સ્વસંબંધી જ્ઞાન જે આપણે હમણાં લીધી. હવે પર સંબંધી જ્ઞાનમાં ઉપાદાન કારણ તો ખરેખર આત્માની નિચ્છક્તિ છે, ઇન્દ્રિય અને મન નિમિત્ત છે, એનાથી જ્ઞાન થતું નથી. જ્ઞાન તો આત્માની, ઉપાદાન તો આત્માની નિજ શક્તિ છે. ઇન્દ્રિય મન તો શું છે? એમાં નિમિત્ત છે, હાજીર છે, માત્ર એના પર શું આવે છે? આરોપ આવે છે. પોઈન્ટ સમજાય છે? આરોપ આવે છે. તો શું થયું? ઉપાદાન કારણના બોક્સમાં જુઓ તો કે આત્મા સ્વદ્રવ્ય અને નિશ્ચય કારણ આત્માની નિજ સહજ શક્તિ. સમજાય છે બધાને? આત્માની સહજ શક્તિ અને નિમિત્ત કારણમાં ઇન્દ્રિય અને મન અને બાહ્ય જે સંયોગ છે, જે ગેયો છે, એ ગેયોનું જ્ઞાન. હવે બોલો આત્માને, હવે હવે એક લાસ્ટ પોઈન્ટ, આ સૂત્ર સંબંધી લાસ્ટ પોઈન્ટ, પછી આપણે નેક્સ્ટ સૂત્ર ચાલુ કરીએ. આત્માને જાણ્યા વગર જેટલું પણ ગેયોનું જ્ઞાન છે એ જ્ઞાન શું નામ પામે છે? કહો, એ જ્ઞાન મિથ્યા નામ પામે છે. મિથ્યા જ્ઞાન અને મિથ્યા જ્ઞાન, એ મિથ્યા જ્ઞાનમાં, એ મિથ્યા જ્ઞાનનું જયારે સ્વરૂપ અગર આપણે વિચારવા બેસીએ, ભણવા બેસીએ, તો આપણને ખરેખર ખ્યાલમાં તો મિથ્યા જ્ઞાનમાં ઉલટા ઉલટા વિચાર જ આવે. મિથ્યા જ્ઞાન છે ને, મિથ્યા જ્ઞાન, પોઈન્ટ સમજાય છે? મિથ્યા જ્ઞાનમાં કુમતી, કુમતી કીધું ને એટલે મિથ્યા છે. ખાલી જીવને જાણવામાં લાગેલું જ્ઞાન છે, જીવથી આકર્ષિત થાય છે, જીવની મહિમા આવે છે, કોઈ સમજાય છે? પરંતુ કોની મહિમા નથી આવતી? તો કે જ્ઞાનકની મહિમા નથી આવતી. જે જ્ઞાન જાણે છે, જે જ્ઞાન જાણવાનું કામ કરે છે, એ જ્ઞાનની મહિમા નથી આવતી. પણ જ્ઞાનમાં જે જ્ઞેયો જણાય છે એ જ્ઞેયોની મહિમામાં જ લીન જ્ઞાન, એનું નામ શું છે? બોલો, પકડાય છે પોઈન્ટ? ભાવ વાસન થાય. જ્ઞેયોની મહિમામાં લીન જ્ઞાન, જ્ઞેયોને જાણતું પ્રવર્તતું હોય. પોઈન્ટ સમજાય છે? ન્યુઝ પેપર એક્ઝામ્પલ છે, આ બધા એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ સમજો. ન્યુઝ પેપર લઈને બેઠા હો, બે કલાક ક્યાં વયા જાય ખબર ન પડે, શું કર્યું? કયું જ્ઞાન છે આ? ટીવી પર ન્યૂઝ સાંભળવા બેઠા કે કઈ પણ જોવા બેઠા, કઈ પણ કરવા બેઠા, શું જ્ઞાન છે આ? કયું જ્ઞાન છે? કયું જ્ઞાન છે? મિથ્યા જ્ઞાન. અને મિથ્યા જ્ઞાન એ અનંત દુઃખનું કારણ છે. મિથ્યા જ્ઞાન એ અનંત દુઃખનું કારણ છે. જ્ઞાન ખરેખર મિથ્યા નથી, જ્ઞાન ખરેખર મિથ્યા નથી હોતું. જ્ઞાન ઉપર મિથ્યાનો આરોપ આવે છે, કારણ કે જે જ્ઞાનમાં જણાય છે શ્રદ્ધા એમાં એકત્વ કરે, ચારિત્ર એમાં રાગદ્વેષ કરે, એ શ્રદ્ધા અને ચારિત્રની વિપરીતતાના કારણે જ્ઞાન મિથ્યા નામ પામે છે. ખરેખર જ્ઞાન મિથ્યા હોતું નથી. જ્ઞાન તો જ્ઞાન છે, જ્ઞાન તો જાણવાનું કામ કરે છે, પરંતુ એ જાણતા વે એની રૂચિ કેમ થાય છે? કારણ કે એમાં શ્રદ્ધા મિથ્યા છે, ચારિત્ર મિથ્યા છે, એટલે જ્ઞાન પણ કોઈ સમજાય છે? તો આ રીતે આખી વાત છે. ચલો હવે આ સૂત્ર થઈ ગયું, હવે આના પછીનું સૂત્ર આપણે ચાલુ કરીએ. આના પછીનું સૂત્ર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શું છે આના પછીનું સૂત્ર? તો કે હવે મતિ જ્ઞાન ના નામાંતર થઈ ગયા, મતિ જ્ઞાનની ઉત્પત્તિ ના નિમિત્ત કારણની ચર્ચા થઈ ગઈ. હવે ત્રીજો વિષય, ત્રીજો વિષય કયો વિષય આવે છે? મતિ જ્ઞાન નો ક્રમ, શું વિષય છે? મતિ જ્ઞાન નો ક્રમ, એટલે કે જાણવાનો ક્રમ શું છે, જાણવાનો ક્રમ શું છે, ખ્યાલ આવે છે? હવે જાણવાના ક્રમ ની આપણે ચર્ચા કરીએ. હવે આખો ક્રમ એકવાર પહેલા બોલી જાઓ, સમજાય છે? આ સૂત્ર કયું છે? 15. 13 નંબર નું સૂત્ર ભૂલતા નહીં. 13 નંબર ના સૂત્ર માં જે શબ્દ આપણે લીધા, મતિ સ્મૃતિ આદિ છે, બરાબર? હવે એને કનેક્ટ કરું છું. હવે સાંભળશો, પેલા વિષય સમજાયો. વિષય મતિ જ્ઞાન નું જાણવાનો ક્રમ. હવે આખો ક્રમ કેવી રીતના જાય છે એની આપણે ચર્ચા કરીએ. થોડા ટેકનિકલ શબ્દ છે, થોડીક ટેકનિકલ વાત છે, થોડીક થિયરી છે, પણ એમાંથી પણ આપણે પ્રેક્ટિકલ કાઢશું. હવે સૌથી પહેલા શું થાય છે, પેલા ક્રમ ખાલી બોલી જાઉં છું, પછી એક એક ની આપણે ડિટેલમાં ચર્ચા યથાસંભવ યથા સમય આપણે કરશું, જેટલો સમય છે એ પ્રમાણે. હવે જે શું કે છે, પેલા થાય, સૌથી પહેલા જ્ઞાન દર્શન ના વ્યાપાર ની વાત કરીએ. ઉપયોગ જેને કહીએ ને, ઉપયોગો લક્ષણમ, સાયમન આ સૂત્ર પણ તત્વાર સૂત્ર નું જ છે, ઉપયોગો લક્ષણમ. તો હવે કે છે કે સૌથી પહેલા જયારે ઉપયોગનું પ્રવર્તન, સૌથી પહેલા એટલે હર સમય જે ઉપયોગનું પ્રવર્તન ચાલે છે, એમાં ક્રમ કેવી રીતના છે, કેવી રીતના જાણવાનો આખો પ્રોસેસ ચાલે છે અંદરમાં, એનું આખું સ્વરૂપ સમજાવે છે. હવે મને, હું બોલીશ પછી તમને પૂછીશ, તમારે રિપીટ કરવાનું છે, પહેલા સાંભળજો. સૌથી પહેલા થાય દર્શન ઉપયોગ. કોઈ પણ પદાર્થ સંબંધી સૌથી પહેલા શું થશે, આ થિયરી છે પણ ભણવું પડશે, આનાથી જ્ઞાનની અપાર મહિમા આવશે. સમજાય છે? બહુ બધી સ્વતંત્રતાની વાતો પણ છે આમાં, ઉદાહરણ પણ લેશું. હવે પહેલા સાંભળો, સૌથી પહેલા શું થાય, કોઈ પણ પદાર્થ એટલે સ્વ યા તો પર, દેવ લેવાના. કેમ? કારણ કે જ્ઞાનમાં સ્વ અને પર બેવને જાણવાની સામર્થ છે. સમજાય છે બહેનો બધાને? જ્ઞાનમાં સ્વ અને ખાલી પરને જાણવાની સામર્થ છે કે સ્વને? આપણે આપણા જ્ઞાનમાં આપણા આત્માને જાણી શકીએ, અનુભવી શકીએ. અવાજ એટલે વિચારો છો કે કોન્ફિડન્સ નથી કે શું છે? જલ્દી, આપણે આપણા જ્ઞાનમાં આપણા આત્માને પોતાને જેમ અનંત સિદ્ધ અનુભવે છે, અનંત અરિયંતો અનુભવે છે, એવા જ્ઞાનમાં આપણે પોતે પોતાના આત્માને અનુભવી શકીએ, જાણી શકીએ, વેધી શકીએ, પ્રતીતિમાં લઈ શકીએ, વેદન કરી શકીએ. હા, તો શું કીધું? તો કે સ્વ યા તો પર, કોઈ પણ વિષય. હવે વિષય છે ને, સ્વ પણ શું છે? જ્ઞે. જ્ઞેના બે પ્રકાર છે ને, સ્વ પણ જ્ઞે છે. આપણે કહીએ ને સ્વ જ્ઞે અને પર જ્ઞે, અને સ્વ જ્ઞે અને પર જ્ઞે ને જાણતું જ્ઞાન. છૂટું પડે છે? જલ્દી સમજાય છે? સ્વ જ્ઞે યા તો પર જ્ઞે ને જાણતું જ્ઞાન. જાણવાનું કામ કોણ કરે છે? જ્ઞાન. વિષય કોણ બને છે? કોને જાણવામાં સમર્થ છે જ્ઞાન? સ્વ અને પર. અને અગર હાઈ લિમિટ કો તો કોને જાણવામાં? તો કે સ્વ અને લોકા લોકને જાણવામાં જ્ઞાન સમર્થ છે. બરાબર છે? હમણાં કેવળ જ્ઞાન પ્રગટ નથી થયું, પરંતુ કેવળ જ્ઞાન ની શક્તિ છે કે નહીં આપણા બધામાં? છે કે નહીં? નિગોદના જીવમાં પણ છે કે નહીં? અરે ભૂલો. બરાબર? તો સ્વ અને પરને જાણવા રૂપે પ્રવર્તું જ્ઞાન, જે ઉપયોગ, જ્ઞાન નહીં ઉપયોગ છે, એ ઉપયોગનો વ્યાપાર કેવી રીતે જાય છે, કેવી રીતે થાય છે, એનો ક્રમ શું છે એ લઈએ. તો સૌથી પહેલા શું થશે? સ્વ યા તો પર સંબંધી સૌથી પહેલા શું થશે? દર્શન ઉપયોગ. પહેલો પોઈન્ટ સમજાયો, દર્શન ઉપયોગ. પછી લેશું આપણે પેલા ક્રમ સાંભળો. એના પછી થશે, હવે જો આ બે સૂત્ર કયું 13 અને 15 ને કનેક્ટ કરું છું. એના પછી સૌથી પહેલા થશે અવગ્રહ. સમજાય છે? હવે સાંભળજો, અવગ્રહમાં પણ સૌથી પહેલા થશે વ્યંજન અવગ્રહ. શબ્દ નવા છે, પરંતુ પહેલા સાંભળો, એક એક ના અર્થ સમજાવીશ, બહુ સરળ છે. વ્યંજનાવગ્રહ પછી થશે અર્થાવગ્રહ. ખાલી ક્રમ લખો, તમારી સામે ક્રમ આવો જોઈએ, આખો ક્રમ. પહેલા શું કીધું? બોલશો નહીં તો મજા નહીં આવે. વેરી ગુડ. દર્શનનો ઉપયોગ, એના પછી વ્યંજનાવગ્રહ, પછી અર્થાવગ્રહ, એના પછી થશે, અગર આગળ એ જ વિષય સંબંધિત જ્ઞાન કન્ટિન્યુ થયું તો, અવગ્રહ થઈને છૂટી ગયું તો નહીં. બધા નિયમો છે, પેલા સાંભળો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બરાબર? હવે થયો, શું થયું? અવગ્રહ થઈ ગયું. એના પછી એ જ પદાર્થ સંબંધિત હશે ઈહા. ઉહા શું છે? ઈહા ઉહા શું છે? સાંભળો, એના પછી થશે ઈહા. એ જ પદાર્થ સંબંધિત શું થશે? ઈહા. પેલા ક્રમ કહું છું, પછી એક એક નો અર્થ પણ કહીશ. બરાબર શબ્દ કાને પડે પછી એનો અર્થ સમજાશે. ઈહા ઈહા પછી અગર આગળ જ્ઞાન કન્ટિન્યુ થયું જો ક્યાં સુધી પહોંચ્યું છે, એટલે આપણે આમ જ અહીંયા બેસવાનું છે, આપણે ક્યાંય નથી જવા. જ્ઞાનને લઈ જાઓ, જ્ઞાનને લઈ જાઓ, દર્શનોપયોગ, એના પછી વ્યંજનાવગ્રહ, એના પછી અર્થાવગ્રહ, એના પછી એક પદાર્થ સંબંધી જ્ઞાન કન્ટિન્યુ ચાલ્યું તો ઈહા. ઈહા પછી અગર જ્ઞાન ઈહા થઈ ગયું, એ પદાર્થ સંબંધીનું ઈહા થઈ ગયું, એ ઈહા થઈ ગયું, એના પછી અગર આગળ ચાલ્યું તો અવાય. અવાય એટલે એમ ક્લાસમાં અવાય અવાય નહીં, કારણ કે સવારથી બધા પૂછા અવાય કે નહીં, અવાય કે નહીં, અવાય કે નહીં, તો એ અવાય નહીં, સમજાય છે? અવાય. હવે અવાયનો પણ અર્થ કરું છું. અવાય સમજાયો? અવાય અવાય બરાબર. એના પછી અગર અવાય થી આગળ ધ્યાન ગયું એ જ પદાર્થ સંબંધી, હવે એક પદાર્થ લઈને વાત કરશું, એ જ પદાર્થ સંબંધી, એના પછી જ્ઞાન આગળ ગયું તો એ જ્ઞાન ચાલી ગયું અવાય પછી, ચાલી ગયું ધારણા, બરાબર, ધારણામાં પહોંચી ગયું. પછી કાલાંતરે પાછું યાદ આવે, અહીંયા વાત સાંભળી હોય પછી એકાદ બે કલાક પછી પાછી ઘરે પણ યાદ આવે કે અરે તો શું ગજબ ગુરુદેશના પ્રવચનના પોઈન્ટ આવ્યો, તો એ ધારણામાં ગયેલું જ્ઞાન હશે તો એની સ્મૃતિ થશે. સ્મૃતિબેન નથી ના જ્યાં, કઈ વાંધો નહીં, સમજાયું? હા, એની શું થશે? સ્મૃતિ. સમજાય છે? સ્મૃતિ ખ્યાલ આવે છે? હવે એ સ્મૃતિ, અગર સ્મૃતિ એટલે એ જ્ઞાનમાં, એ ધારણામાં જે વાત આવી હતી એને કાળાંતરમાં યાદ કરવી, એનું નામ સ્મૃતિ. હવે યાદ આવશે તો યાદ આવ્યા પછી એ જ્ઞાનને આપણે ઓછા, ઓ ઓલી વાત સાંભળી હતી, આ જ વાત હજુ અહીંયા પણ લખી છે, એવું શું થશે? પ્રત્યભિજ્ઞાન, એને કહેવાય ચિંતા. અને પ્રત્યભિજ્ઞાનમાં પછી વિષય આગળ જશે તો એ જ પદાર્થ સંબંધી તર્ક ચાલશે. સમજાય છે? યુક્તિ, વ્યાપ્તિ જ્ઞાન. અને તર્કમાં અગર એ વિષય ચાલ્યો ગયો તો પછી અનુમાનમાં આવશે, અને અનુમાનમાં આવેલા વિષયનો અનુભવ થાય છે. લાંબુ થઈ ગયું ને? બહુ સરસ વાત તો આવી, પરંતુ પકડાઈ કે નહીં બોલું છું. અનુમાન થી ક્યાં આવશે વાત? અનુમાન થી ક્યાં જશે? અનુભવ સુધી. અનુભવ એટલે કહો, નિર્ણય કહો, અનુભવ કહો, વેદન કહો, પ્રતીતિ કહો, રૂચિ કહો, એકાગ્રતા કહો, જે પણ કહેવું એ કહો, શ્રદ્ધા કહો, જે કહેવું એ કહો. તો આખો પ્રોસેસ આવી રીતના જાય છે. હવે આ આખો પ્રોસેસ અનાદિકાળથી આપણે, ખબર છે તમને, કાલે જ વિચારતી હતી કે આપણે કોની ચર્ચા કરી રહ્યા છે કે જે એક સમયની, કેવલ એક સમયની જે આ બધી પર્યાયો છે, અવગ્રહ, અવાય, ધારણા, આ બધી મતિ, સ્મૃતિ આવી, એ બધી પર્યાયો કેવલ જ્ઞાન ગમ્ય છે. કેવલ જ્ઞાન ગમ્ય છે ને? તો આપણે આપણે ગુરુદેવશ્રીના પ્રતાપે કેવળ જ્ઞાન ગમ્ય જે પર્યાયો છે, જે એક 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 સૂક્ષ્મ કેવળ જ્ઞાન ગમ્ય પર્યાય. હવે એક વાત હજી કહી દઉં, એ પર્યાયોની આપણે ચર્ચા કરી રહ્યા છે. અમે એક વાત હજી કહું કે અવગ્રહ થયા પછી, ઈયા થયા પછી, અવાય થયા પછી, છદ્મસ્તના જ્ઞાનમાં તો એ બધી પર્યાયો અસંખ્યાત સમય પછી જણાય છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? અસંખ્યાત સમય પછી તો એ પકડાય છે, જણાય છે. અને પછી આગળ ધારણા, સ્મૃતિ આદિ આગળ 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 પ્રોસેસમાં જતા 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 જયારે અનુમાન સુધી, તર્ક સુધી જે જ્ઞાન પહોંચે છે, જે અનુભવ પહેલા જે તર્કમાં ઉતરે છે, જે અનુમાનમાં ઉતરે છે, જે યુક્તિ દ્વારા વસ્તુનો નિર્ણય કરે છે, એ જીવને આગળ જઈને અનુભવ થાય છે. હવે આ વાત અનુભવની આત્મા સંબંધી લીધી. લૌકિકમાં પણ તમે જુઓ ને, કોઈ પણ વિષય હોય, એ વિષયને પ્રાપ્ત કરવા માટે એની પહેલા આપણને ખબર પડતી નથી, પરંતુ આ આખા પ્રોસેસમાંથી જ્ઞાન પસાર થાય છે. તમે લગાડજો કોઈ પણ એક ઉદાહરણ, તમે મોબાઈલ ખરીદવા ગયા, ખરીદીને લાવ્યા તો ખાલી આમ દુકાનમાં પડ્યો તને ખરીદીને લઈ આવ્યો? સાડી દુકાનમાં પડી હતી ને ખરીદીને લઈ આવ્યો? બોલો જલ્દી. તો એની પહેલા શું થયું? એની પહેલા શું થયું? કોઈ બિઝનેસ ચાલુ કરો હોય તો ચાલુ કરી નાખો, તો એની પહેલા શું થયું? તો કે એની પહેલા આખું જ્ઞાનનું આ પ્રમાણેનું પ્રોસેસ ચાલે છે. ચલો, થઈ ગઈ આખો આ ક્રમ, સમજાઈ ગયો? એકવાર બોલશો? ચલો જલ્દી બધા સાથે એકવાર જલ્દી. શું થાય? પહેલા દર્શનોપયોગ, પછી વ્યંજનાવગ્રહ, પછી અર્થાવગ્રહ, પછી ઈહા, પછી અવાય, પછી ધારણા, પછી સ્મૃતિ, પછી સંજ્ઞા, પછી ચિંતા પછી અભિનિબોધ અને અભિનિબોધ એટલે અનુમાન અને એના પછી હા શ્રુતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાન પછી અનુભવ એ શ્રુતિ જ્ઞાનની ચર્ચા કરશું આપણે શ્રુતિ જ્ઞાન અને શ્રુતિ જ્ઞાન પછી અનુભવ તો કોઈ પૂછે અનુભવ મતિ જ્ઞાનમાં થાય કે અનુભવ શ્રુતિ જ્ઞાનમાં થાય બોલો અનુભવ મતિ જ્ઞાનમાં થાય કે શ્રુતિ જ્ઞાનમાં થાય તો ગુરુદેવશ્રીએ ફરમાયું રહસ્ય પૂર્ણ ચિઠ્ઠીમાં તોડમજી સાહેબે પણ ફરમાયું કે મતિ પૂર્વક શ્રુતમાં થાય આ આગમનો ઉત્તર છે મતિ પૂર્વક શ્રુતમાં થાય અને અધ્યાત્મનો ઉત્તર છે કે અનુભવ અનુભવમાં થાય જ્ઞાન જ્ઞાનમાં થાય ત્યાં કોઈ મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાનના વિકલ્પ નથી પોઈન્ટ સમજાય છે ખ્યાલ આવે છે ઇન્ટરેસ્ટિંગ લાગે છે કે બોરિંગ લાગે છે સમજાય છે કે ઉપરથી આવી છે હવે એક એક નો અર્થ કરીએ જુઓ શું કે છે હવે સૌથી પહેલા આપણે લેશું અવગ્રહ અવગ્રહના આપણે ભેદ કર્યા ને અવગ્રહના કેટલા ભેદ કર્યા આપણે અવગ્રહના આપણે બે ભેદ કર્યા વ્યંજન અવગ્રહ અને આ બે ભેદ કર્યા વ્યંજન અવગ્રહ અને અર્થાવ હવે સાંભળો ધ્યાનથી અવગ્રહ અવગ્રહ એટલે સૌથી ટુ નો ધ વિષય એટલે ચાલુ થવો દર્શનો ઉપયોગ શું છે દર્શનો ઉપયોગ તો સામાન્ય અવલોકન છે ને બરાબર એ તો એક સામાન્ય જ્ઞાન છે એમાં કોઈ ભેદ પડતો નથી બરાબર અહીંયા લખ્યું છે પરસેપ્શન ઇંગ્લિશમાં આગળ તમને ખ્યાલમાં આવશે પરસેપ્શન એટલે એ વિષય જાણવાની શરૂઆત થવી વિષય જાણવાની શરૂઆત થવી ટુ નો ધ સબ્જેક્ટ ટુ સ્ટાર્ટ નોઈંગ ધ સબ્જેક્ટ જો એની પરિભાષા કેટલી સરસ છે ચેતના મેં જો થોડા વિશેષાકાર થોડા વિશેષાકાર હવે અવગ્રહ કરતા ઈયા બળવાન ઈયા કરતા અવાય બળવાન વિશુદ્ધ બળવાન સ્ટ્રોંગ અવાય કરતા ધારણા બળવાન ધારણા કરતા સ્મૃતિ સ્મૃતિ કરતા આગળ જતા 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 અનુભવ સૌથી બળવાન બહુ મને ખબર ને આ વિષય બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે બહુ ઇન્ટરેસ્ટિંગ ચલો તો શું કીધું ચેતના મેં જો થોડા વિશેષાકાર ભાષિતો હોને લગતા હૈ શું થાય છે થોડા વિશેષાકાર એટલે ગુરુદેવ કે ને કાને એટલે આ મતિ જ્ઞાન છે ને એટલે પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા થશે તો ગુરુદેવ કે ને કાને વાત પડવી પણ દુર્લભ છે તો જે આમ કોઈક આમ જતું હોય ને આમ કાને વાત પડે આત્માની સમજાય છે તો કાને વાત પડવી પણ દુર્લભ છે તો કાને વાત પડી એટલે શું થયું અવગ્રહ થયું બરાબર છે અવગ્રહ થયું પ્રવચનમાં આવી બેઠા કાને વાત પડી પડવાનું ચાલુ થયું પ્રવચન ચાલુ થયું વાત સાંભળવાનું ચાલુ થયું હવે એમાં શું થશે વ્યંજન અવગ્રહ અને અર્થ અવગ્રહ હવે શું થશે કે ઘણી બધી વાતો પકડાશે પકડજો જે બુદ્ધિપૂર્વક જે પકડાય છે એને કહેવાય અર્થાવગ્રહ અને જે નથી પકડાતી જે મિસ થઈ ઘણા કે ન સમજાયું ઘણું બધું ન સમજાયું પોઈન્ટ સમજાય કે ઘણું બધું ન સમજાયું પકડમાં ન આવ્યું એટલે બુદ્ધિપૂર્વક ખ્યાલમાં ન આવ્યું ઘણી બધી એવી સૂક્ષ્મ વાતો કે જ્ઞાનમાં નથી પકડાતી અને ઘણી બધી પકડાવા છતાં પણ સમજાતી નથી તો એને શું કહેવાય વ્યંજન અવગ્રહ તો બુદ્ધિપૂર્વક ન પકડાય એને વ્યંજન અવગ્રહ અને પકડાઈ જાય એને શું કહેવાય તો ઘણા જીવો આવે અને વ્યંજન અવગ્રહ કરીને ચાલ્યા જાય અર્થાવગ્રહમાં પણ ન આવે ન સમજાયું અર્થાવગ્રહમાં પણ ન આવે કેમ કારણ કે પકડાયું નહીં સમજાય છે બુદ્ધિમાં આવ્યું નહીં વાત સમજાયું નહીં ઉપરથી ગયું પોઈન્ટ સમજાય છે તો વ્યંજન અવગ્રહ પછી શું થાય થાય હવે હા પકડજો થાય પણ અને ન પણ થાય હવે અર્થાવગ્રહ થયું ને જોજો પરિભાષા ચેતના મેં જો થોડા વિશેષાકાર ભાષિત હોને લગતા હૈ ઉસ જ્ઞાન કો અવગ્રહ કહેતે હૈ હવે જો બહુ સરસ છે વિષય ઓર વિષયી એટલે કે વિષય કરને વાલે વિષય અને વિષયી વિષય વિષય અને વિષયી વિષયી કોણ અહીંયા જ્ઞાન અને જાણનાર વિષય કરને વાલા તો વિષય ઓર વિષયી કે યોગ્ય સ્થાને આ જાને કે બાદ હોને વાલા આદ્ય ગ્રહણ આદ્ય આદ્ય સમજે આદ્ય એટલે શરૂઆત વિષય અને વિષયીનું મરવું અને જે જ્ઞાન થવું એનું નામ શું છે આદ્ય પ્રમાણ આદ્ય ગ્રહણ એનું નામ છે અવગ્રહ આઈ હોપ સમજાય પોઈન્ટ ખ્યાલમાં આવે છે અવગ્રહની વાત સમજાય છે જેવી રીતના આપણે પ્રતિમા જોઈએ પ્રતિમા જોતા બધાને અલગ અલગ પ્રકારના ભાવ થાય કે નહીં કો પ્રવચન સાંભળતા બધાને અલગ અલગ પ્રકારના ભાવ થાય કે નહીં કો બધા નો અવગ્રહ સમાન નહીં હોય. અવગ્રહ સમાન હશે બોલો. કોઈક ને હમણાં બહુ મજા આવતી હશે અને કોઈક ને એમ થતું હશે કે અરે યાર શું હવે, એક તો સન્ડે ભાગી ભાગીને આવીએ અને એમાં બધા અર્થ અવગ્રહ ને વ્યંજન અવગ્રહ જે થતું હશે થતું હશે અંદરમાં, અમને શું કરવું છે યાર. પોઈન્ટ સમજાય છે? તો પરિણામ બધાના અલગ અલગ પ્રકારે ચાલે છે ને, એટલે વિષયને બધા અલગ અલગ પ્રકારે જ્ઞાનમાં ગ્રહણ કરે છે. અગર સમાન રીતે ગ્રહણ કરતા હોત તો સોગાનીજી જેવા જીવોના જેવા આપણા બધાને પણ ભગવાન અરે ગુરુદેવની વાત સાંભળતા, જ્ઞાનમાં વાત સાંભળતા, નિર્ણય થતા અનુભવ થઈ જવો જોઈએ. નથી થતો ને, કારણ કે અવગ્રહ્ય આદિમાં અપાર અંતર છે બધાના જ્ઞાનની યોગ્ય. હવે હજી નહીં, ઘેના કારણે જ્ઞાન નથી થતું, ઘેના કારણે જ્ઞાન નથી થતું. ઘેમાં તો અહીંયા કેટલી બધી વાતો આવે વિષયમાં, તો સમજાય છે પ્રવચનમાં તો, પરંતુ જ્ઞાન બધાની યોગ્યતા પ્રમાણે બધાને અલગ અલગ થશે કે નહીં બોલો જલ્દી, થશે કે નહીં? તો એ થયું, શું થયું, શું થયું? અર્થાવગ્રહ જે બુદ્ધિમાં પકડાયું. હવે પકડાયું, હવે એના પછીનો સ્ટેપ છે. એના પછીનો શું સ્ટેપ છે? તો કે એના પછીનો સ્ટેપ છે બહુ ઇન્ટરેસ્ટિંગ. અવગ્રહ થઈ ગયું, પકડાયું, ગમ્યું, રૂચ્યું, તો એના પછીના સ્ટેપમાં જીવ આવશે. શેમાં આવશે? ઈહામાં. હવે ઘણા કે સાંભળી વાત સાંભળી અને પ્રવચન એમાં એમાં આવું થાય કે કોઈ સરસ વાત આવે ને તો તરત આપણને એમ થાય કે એના હસબન્ડ આવ્યા છે કે નહીં, દીકરો આવ્યો છે, કીધું તું એને, જો કેટલી સરસ વાત આવે. આપણી 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 આપણું લક્ષ્ય આ જાય તો આ ઈયા ના થયું, અવગ્રહ થઈને છૂટી ગયો. ભોય નથી સમજાતો, સમજાય છે? હા, આ વાત એટલી આજે ઘરે જઈને તો આ વાત કેવી જ છે. પોઈન્ટ સમજાય છે? ઘરે જઈને તો આ વાત લખી જ લેવી છે. આ વાત કેવી જ છે? પોઈન્ટ ખ્યાલમાં છે? અને કોઈ બીજા સ્વાધ્યાય કરાવે, અરે આ હું પણ મારા સ્વાધ્યાયમાં આ વાત કહીશ જ. તો ક્યાં 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 ઉલજી ગયો, ક્યાં ઉલજી ગયો, ક્યાં ઉલજી ગયો? હવે કે છે કે તને ઈયા ન થયું. હવે ઈયા એટલે શું? ઈયા થયું, ઈયા થયું, ઈયા ન થયું એવું નહીં, પણ ઈયા તેનું થયું અને ખરેખર ઈયા તેનું થવું જોતું તું. પોઈન્ટ પકડાય છે? પ્રવચન સાંભળતા ઈયા ઈ, હવે પેલા તો ઈયા કોને કહેવાય? ઈયા એટલે જિજ્ઞાસા. ઈયાના બીજા નામો, એની પરિભાષા વાંચીએ. ઈયા એટલે જિજ્ઞાસા, ઈયા એટલે ઈગરનેસ ટુ નો. એમાં પણ છે ને ઇંગ્લિશ શબ્દ શું છે? ઈયાનો કન્સેપ્શન. ઈયા એટલે ઈગરનેસ ટુ નો, જિજ્ઞાસા. ખાલી વાત સાંભળીને આપણે કહીએ એક કાને સાંભળીને પછી બીજા કાને, તો એવું નહીં. ઈયા એટલે જે વાત સાંભળી, જે વાત બુદ્ધિમાં પકડાઈ, જે વાતનો અર્થાવગ્રહ થયો. શબ્દ સમજાય છે? હવે બોલો હે, અર્થાવગ્રહ થયો. હવે એ વાતને ઈહા જ્ઞાનમાં લઈ જાય છે. એ ફાઇલ ફોરવર્ડ થઈ, ફાઇલ ફોરવર્ડ સમજાય છે? હા, એ ફાઇલ ફોરવર્ડ થઈ ઈહાને. અગર ઈહાને ફોરવર્ડ નહીં થાય ને તો આગળ અવાય અને ધારણામાં નહીં જાય. ઈહામાં ન આવી ફાઇલ અને અર્થાવગ્રહ થઈને છૂટી ગઈ, યા તો વંજનાવગ્રહ થઈને છૂટી ગઈ, તો પછી ઈયા જ્ઞાન નહીં થાય. અને ઈયા જ્ઞાન નહીં થાય તો અવાય નહીં થાય, અવાય નહીં થાય તો ધારણા નહીં થાય, ધારણા નહીં થાય તો આગળ 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 પહોંચી જજો અનુભવ સુધી. ખબર નહીં, બહુ મજા આવે. ખ્યાલમાં આવે છે કે એક વાત? હવે ઈયા એટલે શું કીધું? ઈયા એટલે શું કીધું? ઈગરનેસ, જિજ્ઞાસા. ઈયાનું એક નામ છે માર્ગણા. માર્ગણા, ચૌદ માર્ગણા છે ને, માર્ગણા, શોધ, શોધવું, જીવોને શોધવાના સ્થાનો. અહીંયા કે છે શોધ, શોધમાં ઉતરે. ઈયા એટલે શોધવું. પણ સમજાય છે? શોધવું. હવે આગળ ઈયા પછી એનું બીજું એક નામ છે ગવેષણા. એક નામ આવ્યું છે ગવેષણા. ગવેષણા એટલે ઈગરનેસ, એન્થુઝિયાઝમ. શું કહેવાય? સમજાય છે ને? એન્થુઝિયાઝમ ટુ નો. હવે એક પકડજો પોઈન્ટ, કે જેને કહી દઉં, તમે કહો તો કહું, જેને જેની રૂચિ છે એને એ સંબંધીનું ઈહા જ્ઞાન પણ થશે. મંદિરમાં આવતા હો અને બે સાધકની વાત કરે છે અને બે આપણને સાઈટના ઓળખે છે. આપણે આવીને ઉભા રહ્યા જસ્ટ ટુ નો, કે નો સમજ, જિજ્ઞાસા કે શું વાત કરે છે. હવે ફોર એક્ઝામ્પલ બે સિચ્યુએશન કહું છું. અગર બે સાધકની એમ વાત કરે છે કે આજે ગુરુદેવશ્રીના પ્રવચનમાં આજે શું આ સૂક્ષ્મ ન્યાય આવ્યો, હવે એને અગર એ સંબંધીની ઈહા નથી ને, જિજ્ઞાસા નથી ને, તો કે છે ઓકે ચલ મળું, હા જરાક પછી આવું છું, ઉભો નહીં રહે, મળું જરા, મળું બસ દર્શન કરીને મળું, તમે કરો ચર્ચા, આવું છું બસ. બરાબર, તો અહીંયા જ્ઞાન નથી. અવાય માં તો એની વાત, અવાય અવાય કાને પડ્યા ને શબ્દ પોઈન્ટ પકડે, પ્રેક્ટિકલ કહું છું ને સમજાય, બરાબર. ઈહા સુધી જ્ઞાન ના ગયું. હા ચર્ચા કરે, ઈયા અવગ્રહ થયું, સોરી અવગ્રહ થયું, પણ ઈયા સુધી જ્ઞાન ના થયું એટલે ચાલતી પકડી. હવે અગર બે વાત કરે છે, બે વ્યક્તિ એવી કઈક વાત કરે છે કે તમને કહે ફલાણાની દીકરી છે ને બે વર્ષ લગ્ન થયા પાછી આવી ગઈ, ખબર છે? તો ઉભો રહેશે, ઓલાને ત્યાં રેડ પડી, ઓલાને ત્યાં બિઝનેસ ઠપ થઈ ગયો, ઓલાને ત્યાં દીકરો આવ્યો, ઓલાને ઓલું ઓલાની આની સાથે વાત ચાલે છે, ઓલાને આમ ચાલે, અચ્છા ભૂલ, અચ્છા ઓ આ તો બધું બરાબર, આમ તેમ બરાબર, ઉભો બરાબર. હવે શું થઈ ગયું? ઈયામાં વયો ગયો. તો પોઈન્ટ પકડાય છે કે જેને જેની રૂચિ છે, બહુ સિમ્પલ છે. ગુરુદેવજી એક ન્યાય આપ્યો છે, માતાજી ન્યાય આપ્યો છે, ઉપયોગ ને નહીં પડતા, ઉપયોગ અંતર ન જતો, ઉપયોગ ન ઠરતો, ઉપયોગ ન રહેતો, ઉપયોગ ન રહેતો, ઉપયોગ અંતર ન જતો, અંતર્મુખ ન થતો, ન થતો, ન થતો, નહીં થાય કોઈ દિવસ. જ્યાં સુધી રૂચિના વિષય ગાયક નહીં બને, જ્યાં સુધી આખી દુનિયાના આખા વિશ્વમાં ગાયક જેવી કોઈ વસ્તુ નહીં લાગે, એની મહિમા અપવાર લાગશે, એની સામે આખું વિશ્વ, આખું જગત કહું છું, આખું જગત, આખું વિશ્વ, સાતે તત્વ, નવે પદાર્થ, છ દ્રવ્ય, પરમાણુ, સ્કંદ, પુદ્ગલ, બીજા જીવો, અરે અંદરમાં રાગાદી ભાવ, સંયોગ, શરીર, પુણ્યનોદય, પાપનોદય, સામગ્રી, ચક્રવર્તીની સંપદા, ઘર, કુટુંબ, પરિવાર, સમસ્ત પર પદાર્થ, અને એનાથી આગળ એક સમયની કેવળ જ્ઞાન સમ્યક દર્શનની પર્યાય પર ગાયક સામે કઈ નહીં લાગે, ત્યારે ગાયકની ઈયામાં આવી. લાંબુ થઈ ગયું, મહિમા કરજો ભાઈ, બહુ ગજબનો આખું આ જ્ઞાનનો પ્રજીતના કમ્પ્યુટર પ્રોસેસ હોય ને, આખું પ્રોસેસર હોય ને, પ્રોસેસરથી આખું કામ થતું હોય, એ તો જીવડી ભગવાને આચાર્ય દેવે આખું આ જ્ઞાનનું પ્રોસેસ સમજાયું છે. આપણે આખો દિવસ ઈહા કોની થતી હોય, ઈહા એટલે કોઈ સમજાય છે, ઈહા જિજ્ઞાસા, રિસર્ચ કોનું કરો. એક એક્ઝામ્પલ જે ખરાબ કોઈ ન લગાડતા, અને લગાડો તો પછી હવે કઈ વાંધો નહીં, ખ્યાલ આવે છે? લાગે તો એ કઈ વાંધો નહીં, સોરી કહી દઈશ, બીજું તો શું, ખ્યાલ આવે છે? પરંતુ કોઈ એક વસ્તુ તમે જો, એ બાળકને ક્યાંક ભણવા મોકલવાનો, એનું કેટલું ઈહા ચાલે? દીકરીના લગ્ન કરવાને કેટલી ઈહા ચાલે? કેટલી જિજ્ઞાસા? બોલો જલ્દી. પોઈન્ટ સમજાય છે કે કેટલો ઉપયોગ. ઘરમાં કોઈ પ્રસંગ હોય, ગમે તે કંઈ પણ હોય, એક અરે તો છોડો, શરીરમાં કંઈ થઈ જાય તો એની કેટલી ઈહા ચાલે? એની કેટલી જિજ્ઞાસા? એના પાછળ ઉપયોગ કેટલો જાય બોલો? કેમ? કારણ કે રૂચિ એની આવી વીર્ય. આ રૂચિનો વિષય બહેનો છે ને, આમાં એકત્વ છે ને, પરપદાર્થમાં અહમ છે ને, રૂચિ છે ને, મહિમા છે ને, અટ્રેક્શન છે ને. એક ક્યાંક રેસ્ટોરન્ટ ખુલી હોય, ખરેખર કહું છું, ખરેખર કહું છું, એક રેસ્ટોરન્ટ ક્યાંય ખુલી હોય ગામના ખાણે ખુચરે ક્યાંય પણ, એટલું બધું વાયરલ થઈ જાય 5-10 દિવસમાં, તો આઈ થિંક આખા બોમ્બે ને બધાને ખબર પડી જશે, રેસ્ટોરન્ટ ખુલી, રેસ્ટોરન્ટ ખુલી, રેસ્ટોરન્ટ ખુલી. હા જિજ્ઞાસા પોઈન્ટ ચાલમાં છે. આ એટલો વ્યર્થનો ઉપયોગની બરબાદી કરે છે, એ કાંઈ ન કરવાનું છે. તો ખરેખર કહું, ખરેખર કહું, હું એવું કરતી નથી એટલે એમને સમજતા કે આ બધું તમે કરતા હશો એટલે જ કહો છો. ખરેખર કહું, વોટ્સઅપ પર જઈને બધાના ડીપી જોશે, કોઈ ચેન્જ કર્યા કે નહીં, તને શું છે ભાઈ, કોઈ ચેન્જ કર્યા કે નહીં, કોઈ 500 કોન્ટેક્ટ હશે ને, 500 કોન્ટેક્ટ, 500 એ ટુ ઝેડ ના બધાના લાઈન સર ડીપી જોઈ જોઈને. અચ્છા બારગામ ગયા લાગે છે, અચ્છા આની બર્થડે છે, પછી એનો મેસેજ, પછી એનું આ, પછી અરે ભગવાન તને એની યા થાય છે. ઉપયોગ, સામર્થ, શક્તિ, યોગ્યતા પ્રાપ્ત થઈ છે તો તને અંદરમાં તારા તત્વની ઈહા. અચ્છા આ તો છોડો, અશુભ ના થયા, અશુભ ના બધા સ્થાનો લગાડી લેજો, હજારો ઉદાહરણ આપી શકું, સમય નથી. અશુભ ના બધા સ્થાન, ઈયા, અરે કઈ આઈટમ બનાવી હોય, કહું કે ના કહું, કહું બહુ દિવસે કઈ નવું નથી બનાવ્યું યાર, કઈ નવું, આમ કઈક નવું, કઈક આમ નવું, કઈક આમ 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 નાખીને, આમ નાખીને, આમ નાખીને કઈક નવું. તને અહીંયા કોઈ નવો ભાવ, નવી પ્રગતિ, અપૂર્ણ પ્રગતિ પ્રગટ કરવાનો ભાવ, એની ઈયા આપો, એનું અંદરમાં તને જિજ્ઞાસા તને નથી થતી. એ તો છોડો, પ્રવચન સાંભળતાઓ ઘરે જઈને કોઈ પૂછે આજે કેવું રહ્યું પ્રવચન, તો ઈહા શેની થાય? પ્રવચન સાંભળતા ખબર ને, આજે બહુ દ્રષ્ટાંતમાં આવ્યા, પોઈન્ટ સમજાય છે? આજે કોઈ સ્ટોરી નથી બી, આજે હસાયવા ઘણા, તો આજે હસાયવા નહીં, અરે તને શેની ઈહા થાય છે? ઈહા થવી જોઈએ ગાયક ભાવની, યા એટલે જિજ્ઞાસા થવી જોઈએ અંદરમાં કે જ્ઞાયક ભાવ કેવો છે, જ્ઞાયકની સામર્થ, જ્ઞાયકનું સ્વરૂપ. આજે ગુરુદેશનું પ્રવચન 8-8 હજાર 9-9 હજાર પ્રવચન ડેલી 365 દિવસ આપણે સાંભળીએ છીએ, આપણને કોઈ દિવસ કંટાળો નથી આવતો. કેમ? કારણ કે ગુરુદેશ્રીની વાણી એટલી રસભરતી છે કે સાંભળવા વાળાનો પણ ઉપયોગ એટલો રસભસતો જાળવી રાખે છે. કારણ કે જ્ઞાયક ભાવથી આજુબાજુ ક્યાંય આમ તેમ જતો નથી, કારણ કે એમનો રૂચિનો વિષય જ્ઞાયક ભાવ છે, એમની અનુભૂતિનો વિષય જ્ઞાયક ભાવ બની ગયો છે, એમની પ્રગતિનો વિષય જ્ઞાયક ભાવ છે, અને એ જ્ઞાયકની અનુભૂતિ એ ધર્મ છે. અને એવા ધર્મનો ઉપદેશ ગુરુદેવ આપે છે કે તમે પણ એવા પુરુષાર્થમાં ઉતરો એટલે એવી ઈયા કર. સમજાયું? ઈયાના ઉદાહરણ સમજાયા? જલ્દી શયોક્ષમ જ્ઞાનની ઈયા, શયોક્ષમ જ્ઞાનની રૂચિ થઈ જશે ને, એમ કરતા કરતા 11મ ન પૂર્વનું જ્ઞાન થઈ ગયું. બોલો શું બાકી રાખ્યું? અને 11મ ન પૂર્વનું જ્ઞાન વાળો કે છે કે જો અમારું જ્ઞાન બરાબર, જો શાસ્ત્ર થી મેળવો ને બરાબર તો છે. 11મ ન પૂર્વનું જ્ઞાન વાળો કે છે મેળવો શાસ્ત્ર થી, અમારું જ્ઞાન બરાબર છે, શાસ્ત્ર થી મેળવો, શાસ્ત્ર થી મેળવો. અહીંયા આચાર્ય કે છે શાસ્ત્ર થી નહીં, અનુભવ થી મેળવો. અનુભવ થી તો મેળવો, અનુભવ થી મેળવ્યો. તને હાલતા ચાલતા લાગે છે હું આ કરતા છું, હું જ્ઞાતા છું, હું કરતા નથી, હું વ્યવસ્થાપક નથી. જે પણ કાર્ય, જે પણ ઉદય, જે પણ પરિસ્થિતિ, જે પણ સંયોગો બની રહ્યા છે, જઈ રહ્યા છે, આવી રહ્યા છે, ટકી રહ્યા છે, પરણી રહ્યા છે, વિયોગ પામી રહ્યા છે, જે પણ બદલાવ ઉદયોમાં અને સંયોગોમાં, નો કર્મમાં, પરિણામમાં, ઔદૈક ભાવમાં જે પણ થઈ રહ્યું છે, એ ક્રમબદ્ધ છે. હું એનો અકર્તા છું. એવા અકર્તા સ્વભાવની અનુભૂતિ માટેની ઈયા હશે તો એ ફાઈ જશે હવે અવાયમાં. બોલો જલ્દી, ખ્યાલમાં છે? એ ફાઈ ક્યાં જશે હવે? અવાય. હવે અવાય નો અર્થ શું છે? જલ્દી, અવાય, અવાય નો અર્થ છે નિર્ણય. ઈયા પછી શું થશે? અવાય. અવાય નો અર્થ છે નિર્ણય. નિર્ણય નો અર્થ છે કે જે વાતની ઉહાપો ચાલી, ઉહાપો સમજાય છે ને, ઈયા એટલે ઉહાપો, જિજ્ઞાસા. આમ કે છે ને માતાજી કેટલું આવે છે, 5-5, 6-6 કલાક અંદરમાં ઈયા, ઉહાપો, જિજ્ઞાસા, સામાયિકમાં, ધ્યાનમાં, ચિંતન મનનમાં બેસી રહેતા હતા. ખબર નહોતી પડતી કે અમે વિધેયમાં છે કે અમે ભરતમાં છે, અમે સદેય છે કે અમે વિધેય છે, એટલે કે શરીર સહિત છે કે શરીર રહિત છે. એટલી અંદરમાં એટલા જ હતા ઉપયોગની પોતાના આત્મસન્મુખતા પ્રત્યે, આત્માની પ્રાપ્તિ પ્રત્યે. ખરેખર ઘડી ઘડી આ વાત તો તમને લાગશે રિપીટ કરો છો, પણ ખરેખર વાત એ જ છે કે અગર અનુભૂતિથી ચૂકી ગયા ભાવમાં, ગમે તેટલો સંયોગક્ષમ જ્ઞાન થઈ ગયો, ગમે તેટલો યશનો ઉદય થઈ ગયો, ગમે તેટલું બધા ખમા ખમા કરે, ગમે તે 12મા ઉદય હોય, પરંતુ એ બધાથી રહીત હું જ્ઞાયક ભાવ છું, એ જ્ઞાયક ભાવની અનુભૂતિ અને શ્રદ્ધાથી ચૂકી ગયા તો કાંઈ મેળવ્યું નથી. બધું પાણીમાં. કોઈ મતલબ એકાદ ભાવ સ્વર્ગાદીનો મરી જશે, એની કોઈ ના નથી, એમાં કોઈ દમ નથી. કારણ કે મિથ્યાત્વ અકબંધ પડ્યું રહ્યું તો એ ત્રસ પર્યાયનો કાર પૂરો થતા મેથ્સ ને સોલ્વ કરવાના, મેથ્સ ના પ્રોબ્લેમ્સ ને સોલ્વ કરવાની બે રીત છે. ખબર છે તમને? બે રીત કઈ છે મેથ્સ ના પ્રોબ્લેમ કર્યા છે ને સોલ્વ, તેને સોલ્વ કરવાની બે રીત છે. ખબર છે? હવે મને કહેજો કઈ રીત સહેલી છે અને કઈ રીત સાચી છે, અને આપણે કઈ રીત ફોલો કરીએ છીએ. પોઈન્ટ સમજાય છે? એક તો પ્રોબ્લેમ આવ્યો સામે અને પાછળ આન્સર હોય, સમજી ગયા કે નહીં? પાછળ એના આન્સર હોય ને, પાછળ મેથ્સની બુકમાં પાછળ એના આન્સર હોય, તે આન્સર જોઈ, આન્સર જોઈને એને વચ્ચેના સ્ટેપમાં બધા ગોટાળા. કારણ કે ટીચર તો શું જોવાનું છે? ફાઈનલ આન્સર. તો ફાઈનલ આન્સર આ એક રીત છે. પોઈન્ટ સમજાય છે? અને બીજી રીત શું છે? બીજી રીત કે પહેલા પોતે સ્ટેપ વાઇઝ સ્ટેપ પહેલા આખો પ્રોબ્લેમ સોલ્વ કરે, આન્સર આવે, અને પછી એ આન્સર ને પાછળના આન્સર થી ટેલી કરે. આર યુ ગેટિંગ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે? સમજાય છે શું કહું છું? તો એનાથી પછી એ ટેલી કરે. મને કહો સરળ રીત કઈ છે ને સાચી રીત કઈ છે? સરળ રીત કઈ છે ને સાચી રીત કઈ છે? તો કે સરળ રીત છે પહેલી અને સાચી રીત છે બીજી. હવે આપણે સરળ રીતમાં છે કે આપણે શાસ્ત્રમાં જઈ હું ગાયક છું, ઓકે હું ગાયક છું, પ્રમોદ પ્રમોદ થી રહીત તને એનો નિર્ણય કેટલો છે? ઉદયના પ્રસંગમાં તું ગાયક ભાવ કે છે, અકર્તા કે છે, તો ગમે તે ઉદયના પ્રસંગમાં તું ગાયક રહી શકે છે, ગાયક રૂપે રહી શકે છે. તને પુણ્યનો થાડબાટ હોય કે પાપની પ્રતિકૂળતા હોય કે શરીરનું કોઈ પણ પ્રકારનું પ્રણમન હોય કે ઉદય ભાવની કોઈ પણ પ્રકારની ધારા હોય, મને કહો 1000 વર્ષ સુધી આદિનાથ મુનિરાજ વન જંગલમાં મુનિ અવસ્થામાં રહ્યા, ભરત ચક્રવર્તીને અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, અને બાહુબલી મુનિન્દ્ર ભગવાન 1 વર્ષ સુધી રહ્યા ધ્યાનસ્થ અવસ્થામાં. તો ધ્યાનસ્થ અવસ્થામાં રહ્યા તો એમને કેવળ જ્ઞાન નહોતું થયું, તો એ જીવને અંતર મુહૂર્ત 1 વર્ષ અને 1000 વર્ષ સુધી મુનિ અવસ્થામાં રહ્યા કે નહીં? તો અવસ્થામાં મુનિ અવસ્થામાં રહ્યા છે, તો જ્ઞાનમાં જે પણ પ્રકારના પ્રણામ અંદર બાર છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા અંદર બાર આવતા જતા જે રીતના કાલે આખો દિવસ હું ઝૂલતી હતી, ઘડીકમાં સોલ સાયન્સ, ઘડીકમાં મટી ગયા, ઘડીકમાં સોલ સાયન્સ, ઘડીકમાં મટી ગયા. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? તો એવી રીતના અંદર બાર મુનિરાજ નો ઉપયોગ અંદર બાર જાય છે, અને 1 વર્ષ સુધી 1000 વર્ષ સુધી જે મુનિરાજો વર્ષો સુધી જે મુનિ અવસ્થામાં ઉભા છે, જે જ્ઞાનમાં ઘે બની રહ્યા છે, જે અદૈત ભાવ, જે પણ વિકારી ભાવ, રાગાદી ભાવ, જે સંજલનનો કષાય, જે પરિસ્થિતિ, જે શરીરનું પરમન, જે ઉપસર્ગ કરતા, જે પણ એ બધાના પોતે પોતાના જ્ઞાનમાં જાતા રહીને પરમે છે કે નહીં બોલો? એક વાત સમજો, આપણો વિકલ્પ અનુસાર જ્ઞાનમાં વિચારો નહીં જણાય. જ્ઞાનમાં જે વિચારો, જે વિકલ્પો, જે અદૈત ભાવ, જે ઉદય, જે સંયોગોની ધારા છે એ જણાશે, ત્યારે જાતા રહેતા શીખવું પડશે. જાતા રહેતા તારે શીખવું પડશે. તું એમ કે ના આ વિકલ્પ ન જણાય, હવે વિકલ્પ જણાય છે, હવે વિકલ્પ છે, અરે પણ વિકલ્પ જણાય છે, તારા જ્ઞાનમાં વિકલ્પ આવી ક્યાં ગયા? અવાય સમજે છે? નિર્ણય. અવાય એટલે શું? નિર્ણય વગરનું ઈયા થઈ ગયું, પણ નિર્ણય ના થયું તે કા એ જ્ઞાન કઈ કામનું? નિર્ણય હોય કે નહીં? નિર્ણય વગર આપણે લૌકિકમાં પણ એક કદમ આગળ નથી વધતા. નિર્ણય વગર એક એક વસ્તુનો નિર્ણય છે કે નહીં લૌકિકમાં? જલ્દી બોલો. એક બે ઉદાહરણ આપું છું જલ્દી. અહીંયાથી ફ્લાઇટ પકડી છે, સોનગઢ જવું છે, ખ્યાલ આવે છે? કે ક્યાંય પણ જવું છે તો તરત જ એરપોર્ટ પર જઈને નિર્ણય શું? નિર્ણય કઈ એરલાઇન્સ છે, જલ્દી કયો ગેટ છે, એ કોઈ પણ ટિકિટ છે ને કોઈ પણ ગેટ પર ઉભા રહી જાઓ ને, ટ્રેનની ટિકિટ છે ને કોઈ પણ પ્લેટફોર્મ પર ઉભા રહી જાઓ ને, બોલો જલ્દી. નિર્ણય થાય છે કે નહીં? જલ્દી. નિર્ણયાત્મક જ્ઞાન અવગ્રહ યા અવાય નિર્ણયાત્મક જ્ઞાન કાર્યકારી છે મોક્ષ માર્ગ. કારણ કે નિર્ણય થશે તો અનુભવ થશે, નિર્ણય થશે તો ધારણામાં જશે, સ્મૃતિમાં આવશે, એના ઉપર નિર્ણયાત્મક જ્ઞાનના આધારે તર્ક અને અનુમાન ચાલશે. તર્ક અને અનુમાન કોના આધારે ચાલશે? તારા જ્ઞાનમાં જાયકનો નિર્ણય, 6 દ્રવ્યનો નિર્ણય, અકર્તાનો નિર્ણય, 7 તત્વનો નિર્ણય થશે તો આગળ તર્ક અને અનુમાન એના ઉપર ચાલશે અને અનુભવ થશે. બોલો, અહીંયાથી જશો તો નિર્ણય છે ને કયા ઘરે જવું છે? ઘર મારું કયું છે? નિર્ણય છે ને? અરે બોલો જલ્દી, નિર્ણય છે કે નહીં? નિર્ણય વગર શું થશે? કો એક વિચારજો, એક જીવના અંદરના પરિણામ પોતાના હાથમાં છે, નિર્ણય પોતાના હાથમાં છે કે આજે હું પોતાને શું માનું છું, આજે 6 દ્રવ્ય પ્રત્યે, ઉદય પ્રત્યે મારું કેવું એટીટ્યુડ છે, કેવી રીતના એક એક ઉદયને લઈએ છે, કેવી રીતના જાતા દ્રષ્ટા રૂપે રહી શકીએ છે કે નહીં, એ આખો નિર્ણય થવો છે. જો આમાં એક ખાલી તમને કહી દઉં, સમય થઈ ગયો, આમાં જે આપણે 378 અને 79 નંબરની જે સ્લાઇડ છે ને, બહુ જ સરસ રીતે બનાવી છે. જો તમને ખ્યાલ આવશે જે મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા અને અભિનિબોધ જે હતું ને, પોઈન્ટ સમજાય છે? મતિ પછી સ્મૃતિ છે, અને સ્મૃતિ પહેલા ધારણા થઈ જાય છે. તો મતિ જે છે ને, લાસ્ટ ટાઈમ આપણે લીધું હતું મતિ સ્મૃતિનું મતિ જેમાં આપણે મનન લીધું હતું, એમાં જ આ બધું થઈ જાય છે. અવગ્રહ ઈયા અવાય અને ધારણા એ બધું મતિમાં, કારણ કે ધારણામાં વાત જશે તો પછી કાલાંતરે સ્મૃતિમાં આવશે. પર સંબંધી સ્વસંબંધી દેવ લેવાનું. પોઈન્ટ પકડાયો? આ પોઈન્ટ પકડાયો? આ ન પકડાયો? જો લાસ્ટ ટાઈમ આપણે શું વાત કરી હતી, મતિ સ્મૃતિ જે વાત કરી હતી ને, સંજ્ઞા ચિંતા અને અભિનિબોધ, એમાં સૌથી પહેલા શું હતું? મતિ, અને એની પછી સ્મૃતિ. તો સ્મૃતિમાં વાત ક્યારે આવે, યાદ ક્યારે આવે? કે જયારે ધારણામાં હોય ત્યારે યાદ આવે ને. તો ધારણા થયું, એની પહેલા શું થવું જોઈએ? ધારણા અવાય, એની પહેલા ક્રિયા એની પહેલા અવાજ, તો બધું થઈ જાય છે પછી વાત સ્તુતિમાં આવે છે. તો પહેલા જે બધા જે આ સૂત્ર છે અવગ્રહ યા અવાય અને ધારણા, એ આખો મતિમાં પ્રોસેસ થઈ જાય છે અને પછી એ વાત સ્મૃતિમાં આવે છે. જેટલી રૂચિપૂર્વક ધારણામાં વાત લીધી હશે ને, રૂચિ હશે તો વાત ધારણામાં પણ જલ્દી 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 વધારે ને વધારે આવશે. રૂચિ હશે તો ધારણા જ્ઞાન પણ સ્ટ્રોંગ થશે, રૂચિ હશે તો અવાય જ્ઞાન પણ સ્ટ્રોંગ થશે, રૂચિ હશે તો ઈયા પણ સ્ટ્રોંગ અને અવગ્રહ પણ સ્ટ્રોંગ, બધા સ્ટ્રોંગ થશે રૂચિના આધારે. જેને જેની રૂચિ છે એ વાતો ધારણામાં, બોલો કોણ ભૂલી જાય છે કે મારા બે પુત્ર છે, બોલો જલ્દી, કોણ ભૂલી જાય છે કે મારા પુત્રના આટલા પુત્ર છે, આ મારી પુત્ર વધુ છે, આ મારી દીકરી છે, આ મારો જમાઈ છે, આ એના જેઠાણી, આ એના દેરા, દીકરીની દેરાણી, દીકરીની જેઠાણી, કોણ ભૂલે છે, બોલો જલ્દી, બોલો બોલો જલ્દી. બિઝનેસમાં પણ જે પણ આપણે કરતા હોઈએ, જે પણ બધું કામકાજ, કોણ ભૂલે છે કે કાલે કઈ પાર્ટી મેં માલ વેચ્યો તો કેટલા પૈસા, એકો એક વસ્તુ યાદ રહે છે ને કઈ, બોલો અક્ષયભાઈ, એકો એક વસ્તુ યાદ રહે છે ને કઈ પાર્ટી પાસે કેટલા પૈસા લેવાના, કેટલા પૈસા અહીંયા જુઓ, કઈ પાર્ટી પાસે કેટલા લેવા કેટલા દેવા, બધું નક્કી છે કે નહીં. આનો આધાર મને એક જ પોઈન્ટ આજે કન્વે કરો, એક જ પોઈન્ટ, એ રૂચિ અનુયાયી વીર, તું તારા ગાયકની એટલી અંદરમાં રૂચિ કરજે કે આ બધા જ્ઞાન થતા 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 આખો ક્રમ પસાર થઈને અનુમાન પછી અનુભવ લઈને ઉભો થાય એવી પૂરેપૂરી ભાવના સહિત હમણાંની વાત પૂરી કરું છું. નિજ નિધિ નિજ મેં બતાઈ, યહા અનંત ઉપકાર હૈ, ઇસ કે લિયે જિન વાણી માત કો વંદના શત બાર હૈ, વંદના શત બાર. બોલેને કાર્મે જિન વાણી માત નો એક અનાઉન્સમેન્ટ છે. દેવલાલી માં દ્વિતીય મહિલા જ્ઞાન શિબિર દેવલાલી શુક્ર